ભારતના વિગતવાર સમાચાર આપી રહ્યા છે વિશેષ સંવાદદાતા હિરેન મહેતા. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક સોમવારે એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. જે રીતે એમણે રાજીનામાનો પત્ર પહેલા ફેસબુક પર મૂક્યો, આ આખી વાત થોડી વિચિત્ર લાગે છે ને?
વાત સાચી છે નીતલબેન. આમ જોઈએ તો છેલ્લા વર્ષેથી આનંદીબેનના રાજીનામાની ચર્ચા ચાલતી હતી અને આખરે આ સોમવારે એ ચર્ચા સાચી પડી છે. જો કે એની જાહેરાત અચાનક અથવા તો કહો કે થોડી ચોંકાવનારી પદ્ધતિએ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલે રાજીનામું આપી દીધું છે. આજકાલમાં એમના સ્થાને નવા આગેવાનના નામની પસંદગી પણ થઈ જાય એવી શક્યતા છે. અને આનંદીબેનના અનુગામી તરીકે જે નામ ચર્ચામાં છે એની પહેલા વાત કરી લઈએ તો એમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી માંડી પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનો સમાવેશ છે. કોઈ વળી હમણાં જ કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન પામેલા પુરુષોત્તમ રૂપાલાનું નામ આપે છે, તો કોઈ અત્યારે આનંદીબેનના પ્રધાનમંડળમાં નંબર 2 નું સ્થાન ધરાવતા નીતિન પટેલનું નામ બોલે છે. વેલ આજે ભાજપ મોવડી મંડળ તરફથી ગુજરાતના પ્રભારી એવા કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા ગાંધીનગર આવી રહ્યા છે. એ પછી રાજ્યની નેતાગીરી વિશે કંઈક સ્પષ્ટતા થાય એવી શક્યતા છે. આનંદીબેનના રાજીનામાની વાત કરીએ નીતલબેન, તો સોમવાર 1 ઓગસ્ટની બપોર પછી અચાનક જ આનંદીબેને પોતે સત્તા છોડવા તૈયાર હોવાનો પત્ર પહેલા એમના ફેસબુક પેજ પર મૂક્યો અને ટ્વિટર પર પણ મૂક્યો અને ત્યારબાદ એ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીને મળવા રવાના થયા. એક રીતે જોઈએ તો ફેસબુક પર આ રીતે રાજીનામાની ઓફર કરતો પત્ર મૂકી આનંદીબેને લેટર બોમ્બ ફોડ્યો એમ કહી શકાય. પક્ષની નેતાગીરી કોઈ પણ સમયે આનંદીબેનને ગુજરાતની ગાદી છોડવા માટે કહી દેશે એ તો લગભગ બધા જાણતા હતા, પરંતુ આનંદીબેન પોતે સામે ચાલીને આટલા જલ્દી અને એ પણ આ રીતે ફેસબુકના માધ્યમથી રાજીનામું ધરી દેશે એવો અંદાજ ભાગ્યે જ કોઈને હશે. ભાજપની નેતાગીરી પણ આનંદીબેનના અણધાર્યા લેટર બોમ્બથી ડઘાઈ ગઈ હોય એમ પક્ષના આગેવાનોને એ વિશે નિવેદન કરવાના ફાંફા થઈ ગયા હતા.
હિરેનભાઈ, ગુજરાતમાં થોડા વખતથી વાતાવરણ ડોળાયેલું જ રહ્યું છે, તેમ છતાં મુખ્યમંત્રીના રાજીનામા પાછળ કયા કારણો હોવાનું મનાઈ રહ્યું છે?
નીતલબેન, આનંદીબેને પોતે તો રાજીનામાના ઓફર લેટરમાં એમની ઉંમરનું કારણ આગળ ધર્યું છે. 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને પ્રધાન પદ નહીં આપવાનું જાહેર કરી નરેન્દ્ર મોદીએ એમના મંત્રીમંડળમાં લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજોના નામ પર પહેલેથી જ ચોકડી મૂકી દીધી હતી. તો હમણાં જ આ કારણસર નઝમા હેપતુલ્લા જેવા વરિષ્ઠ નેતા પણ મોદી પ્રધાનમંડળમાંથી ખસી ગયા. આનંદીબેનને આ નવેમ્બરમાં 75 વર્ષ પૂરા થવાના છે. આવતા જાન્યુઆરીમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ તથા એ પછી આવનારી રાજ્ય વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે પોતાના અનુગામીને પૂરતો સમય મળે એટલે પોતે અત્યારે જ હોદ્દો છોડો માંગે છે એવું આનંદીબેને એમના પત્રમાં લખ્યું છે. જો કે હકીકત બધા જાણે છે એમ ગયા વર્ષના પાટીદાર આંદોલનનું નિરાકરણ લાવવામાં આનંદીબેનને નિષ્ફળતા મળી ત્યારથી જ એમની વહેલી વિદાય નિશ્ચિત થઈ ગઈ હતી. એ આંદોલન દરમિયાન આનંદીબેનની ઓર એક નબળાઈ બહાર આવી. નબળાઈ હતી પક્ષના ઓર આગેવાનોનો વિશ્વાસ જીતવાની. પરિણામે આનંદીબેન એકલા પડતા ગયા અને કદાચ વધારે ઝક્કી પણ બનતા ગયા. એ પછી એમના પરિવારના નામે કેટલાક જમીન સોદા તથા આર્થિક ગેરરીતિના કિસ્સા પણ ચડ્યા, તો છેલ્લે છેલ્લે એમને હમણાંનું દલિત આંદોલન નડી ગયું. પટેલ આંદોલનની જેમ આનંદીબેન આ રવિવારે અમદાવાદમાં યોજાયેલી દલિત રેલીની તાકાતનો અંદાજ મેળવવામાં પણ ઉણા ઉતર્યા હોય એમ લાગ્યું. મૂળ તો આ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રના ઉના ગામે કેટલાક કહેવાતા ગૌરક્ષકોએ 4 દલિત યુવાનોને બહેરહેમીથી માર્યા હતા. એ ઘટના સામે ગુજરાત સરકાર દિવસો સુધી નિષ્ક્રિય રહી. ટૂંકમાં બધાને કારણે પક્ષના નેતાગીરીનો આનંદીબેન પટેલ પરનો ભરોસો ઉઠી ગયો એમ એવું બની શકે છે અને એ કારણે જ એમને નવેમ્બર પહેલા જ સત્તા છોડવા કહી દેવામાં આવી હોય એ પણ શક્ય છે. હવે જોવાનું એટલું જ છે કે મોવડી મંડળ એમને 15 ઓગસ્ટ એટલે કે આઝાદી દિન સુધીનો સમય પણ આપે છે કે કેમ.
હિરેનભાઈ, ગુજરાતની જ વાત છે તો રાજકીય તોફાનો વચ્ચે હવામાન પણ તોફાની થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના વાવડ છે, કયા પ્રકારની ચેતવણી છે ત્યાં?
નીતલબેન, વાત સાચી છે તમારી કે પ્રમાણમાં મોડે મોડે પણ દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની મહેર ઉતરી છે. આમ તો એને મહેર ન કહી શકાય કારણ કે રવિ સોમના વરસાદે વલસાડ, નવસારી તથા ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરનો ભય ઉભો કરી દીધો છે. ગયા સપ્તાહના અંતે સૌરાષ્ટ્રને ભીંજવ્યા પછી મેઘરાજાની તોફાની સવારીએ દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્રોને પાણી પાણી કરી દીધા છે. રવિ સોમની વચ્ચે આવા કેટલાક વિસ્તારોમાં 10-12 ઇંચ વરસાદ નોંધાયો છે અને પરિણામે આ વિસ્તારની અનેક નાની નદીમાં પૂર આવ્યા છે તથા નદી કિનારાના કેટલાક ગામ વિખૂટા પડી ગયા છે. ભારે વરસાદ તથા ઉપરવાસથી પણ આવતા પાણીને લીધે ડાંગ, વલસાડ, નવસારી, વાપી, ધરમપુર વગેરે સ્થળે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, તો રેલવે સેવાને પણ અસર પહોંચી છે. વલસાડના એક ગામમાં તળાવ ફાટી હોવાના પણ વાવડ છે. મુંબઈ અમદાવાદ વચ્ચેના નેશનલ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ આ વિસ્તારમાં ખાસો પ્રભાવિત થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની રાહત માટે લશ્કરી ટુકડીઓ મોકલવામાં આવી છે તથા હેલિકોપ્ટરની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો દક્ષિણ ગુજરાતની હાલત અત્યારે આસામ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા તથા મધ્યપ્રદેશ જેવી થઈ છે, જ્યાં ભારે વરસાદે સામાન્ય જનજીવન ખોરવી કાઢ્યું છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતની અનેક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના વિગતવાર સમાચાર આપી રહ્યા હતા વિશેષ સંવાદદાતા હિરેન મહેતા.